આઠમા શ્લોક ને લઈએ છે. ઈશાન પ્રાણદ પ્રાણુ જ્યેષ્ઠ શ્રેષ્ઠ પ્રજાપતિ હિરણ્યગર્ભો ભૂગર્ભો માધવો મધુસૂદન. ઈશાન સર્વના નિયંતા, સર્વને કંટ્રોલ કરવા વાળા ભગવાન પરમાત્માના બે સ્વરૂપ છે, એક નિર્વિશેષ નિષ્ક્રિય અને બીજું સવિશેષ સક્રિય. પ્રથમ સ્વરૂપમાં જે નિર્વિશેષ કેવું નિષ્ક્રિય એ નેતિ નેતિ તરીકે જ વર્ણવી શકાય છે, જ્યારે બીજું સ્વરૂપ જગતનું સર્જક નિયામક છે, નિયંત્રણ કરનાર છે, જે પરાત્પર છે તેને જ આ જગત સાથે કશો સંબંધ નથી. પણ જે પરમેશ છે તે આ જગતમાં સર્વત્ર વ્યાપી રહેલો છે અને જે કઈ છે તે એને નિયમમાં રાખી રહ્યા છે. જ્યારે સાધક સિદ્ધિને વરે છે, સફળતાને પ્રાપ્ત કરે છે, ત્યારે એનામાં ઈશિત્વ વશિત્વ શક્તિ પ્રગટ થાય છે, પરમેશ્વરની શક્તિનો આજ આવિર્ભાવ. ઐશ્વર્ય સર્વશક્તિમત્તા વગેરે એના વડે જ આવે છે, પણ પરમાત્માના ઐશ્વર્યના ગુણોની સાથે સાથે જ્ઞાન અને વૈરાગ્ય પણ જોડાયેલા છે. છ સંપત્તિઓ કઈ છે ભગવાનની? એક ઐશ્વર્ય, સંપન્નતા, ધર્મબોધ, યશ, જ્ઞાન અને વૈરાગ્ય. આ ઐશ્વર્યાદી ઐશ્વર્ય આદિ સૌ શક્તિઓ હોવાની સાથે સાથે જ્ઞાન અને વૈરાગ્યની પણ એટલી જ આવશ્યકતા છે. જ્ઞાન અને વૈરાગ્ય સિવાય કશું જ ટકી શકતું નથી, કશું સમજાઈ શકતું નથી. અને ત્યાગથી જ યેન ત્યક્તેન ભુંજીથા, ત્યાગથી ત્યાગા શાંતિ નિરંતરમ, એમ ગીતામાં પણ કહ્યું અને ઉપનિષદે પણ કહ્યું. એટલે વૈરાગ્યની પણ એટલી જ આવશ્યકતા છે. પરમાત્માનું ઈશાન નામ એ રીતે યોગ્ય છે કે એમનામાં રહેલા જ્ઞાન અને વૈરાગ્ય ઐશ્વર્યને નિયંત્રિત કરે છે. જ્ઞાન અને વૈરાગ્ય મળેલી સત્તા અને સંપત્તિથી મદ અહંકાર થવા દેતા નથી, પાપ થવા દેતા નથી, અને એને નિયંત્રિત કરે છે, એને સંયમમાં રાખે છે, કંટ્રોલિંગમાં. એટલા માટે ભગવાન ઈશાન છે. પરમાત્માની સર્વજ્ઞતા અને નિસ્પૃહતા આ રીતે અનંત શક્તિને પણ સ્વવશ રાખે છે. એટલે જ પરમાત્માને પોતાનું ઐશ્વર્ય કોઈ જુએ કે ન જુએ એની જરાય ચિંતા નથી. હું બહુ મોટો છું કે મને કેમ, હું નાનો કેવી રીતે, એ કોઈ જ પડી નથી. ત્યાર પછી આવે છે પ્રાણદાહ, પ્રાણના દાતા છે કે જે નિરંતર છે, નિરંજન છે, અમૂર્ત છે. એ પરમાત્મા શક્તિ સ્વરૂપે મૂર્ત બને છે અને સર્વમાં જીવન રેડે છે. પ્રાણ એ વિશ્વનું જીવન છે અને પ્રાણદાતા એ પરમાત્મા છે. સૃષ્ટિના સૌથી પહેલા આરંભની અંદર જે સ્પંદનો ઉભા થયા, એ સ્પંદનની સાથે પ્રાણ જોડાયેલો છે અને એ પ્રાણધારામાંથી જ વિવિધ તરંગ રૂપે અનેક પ્રકારના જીવન પાંગરે છે. પશુ, પક્ષી, વનસ્પતિ, માણસ, જલચર, સ્થલચર. તો એ પ્રાણ સૃષ્ટિનું શુદ્ધ અને સબળ તત્વ છે. મનુષ્યની સાધના પણ જ્યાં સુધી તેના પ્રાણમાં ઉતરતી નથી ત્યાં સુધી અધૂરી રહે છે. એટલા માટે પરમાત્માને પ્રાણદાહ કહેવામાં આવ્યો છે. સાધક જ્યારે સાધનામાં શિથિલ બને છે, મંદ પડતો જાય, ત્યારે પરમાત્મા એનામાં પ્રાણ પૂરે છે, બળ પૂરે છે, ઉત્સાહ આપે છે. એ રીતે પ્રાણદાહ. પછી પ્રાણ ચૈતન્ય શક્તિ એટલે પ્રાણ. આ શરીરમાં ભગવાન પ્રાણ સ્વરૂપે પણ ઉતરી આવ્યા છે. પ્રાણની શુદ્ધિ અને સબળતા વિશે ઉપનિષદની અંદર એક સરસ વાત છે. देवो अने असुरो वच्चे एक वार स्पर्धा जागी। देवो कहवा लाग्या के आपणे उद्गीत ना मंत्रो नु गान करिए अने एना वडे असुरो नो पराजय करिए। ओम ना उद्गार थी शुरू थतु आ उद्गीत मंत्रे सामवेद नु गान छे। देवोए वाणी द्वारा उद्गीत गायु, मंत्रो गाया, असुरो ने खबर पड़ी कि आ उद्गीत वड़े देवो अमारो पराजय करवा इच्छे छे। तेथी एमने असुरोए पाप वड़े वाणी ने दूषित करी नाखी, पाप वड़े वाणी ने दूषित करी, ई रीते गमे तेम बोले અને એ રીતે આંખોની દ્રષ્ટિને પણ દૂષિત કરી નાખી, શ્રોત્ર કાનમાં સાંભળવાની શક્તિને દોષ ઉત્પન્ન થયો, ઘ્રાણ એટલે નાક અને મન દ્વારા જે કંઈ દેવોએ ગાયું એ બધું જ અસુરોએ તમામે તમામ ભ્રષ્ટ કરી નાખ્યું। દેવો જ્યારે પ્રાણ વડે ઉદ્ગીત ગાન કરવા લાગ્યા ત્યારે અસુરોએ પ્રાણને પાપ વડે દૂષિત કરવા પ્રયત્ન કર્યો, પણ જેમ માટીનું ઢેફું એક પથ્થર સાથે અથડાય તો એનો નાશ થઈ જાય છે, એવી રીતે અસુરોના સમૂહનો નાશ થઈ ગયો। અહીંયા મનુષ્યની ઇન્દ્રિયો અને મન ગમે તેટલી ઊંચી સાધના કરવા છતાં ક્યારેક પાપથી મલિન થઈ જાય છે, અને એટલે વાણી અને મન સુધીની સાધના ભયથી મુક્ત નથી, પણ મનુષ્યમાં રહેલા મૂળ ચેતન સ્વરૂપ પ્રાણમાં સાધન પ્રવેશે છે ત્યારે તે વિજયી બને છે। એટલા માટે ભગવાનને પ્રાણરૂપ વર્ણવ્યા છે। જય મહારાજ।